તારીખ 19/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 401 અને 493 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 306
રાજચંદ્ર વચનામૃત પત્ર 401 નું ચાલે છે. કાલના સ્વાધ્યાયમાં ચાલી ગયેલા વિષયને સંક્ષેપમાં લઈએ. અનંતકાળથી જીવ પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ કરતા અનંતવાર અનેક પ્રકારના ધર્મ સાધન કર્યા છે, પરંતુ એ ધર્મ સાધન ન સફળ પણ થયું નથી. કેમ કે જપ તપ આદિ જે કઈ સાધનો કર્યા છે તે યથાર્થ પ્રકારે કર્યા નથી, અથવા જ્ઞાની પુરુષની આજ્ઞા એ કર્યા નથી. તેથી એમ થવું ઘટે છે જ્ઞાની પુરુષની આજ્ઞા સંસારનું પરિભ્રમણ કેમ છૂટે. હવે ધર્મના ક્ષેત્રમાં પણ અનેક વ્યક્તિઓ ઉપદેશ આપે છે, એમાં કઈ બધા જ્ઞાની હોતા નથી. ત્યારે કરવું શું? જીવની બાહ્ય દ્રષ્ટિ છે, જ્ઞાનીને ઓળખતો નથી. વળી જ્ઞાની પણ અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ, અજ્ઞાન દશામાં જે કર્મો બાંધ્યા છે એ જ્ઞાન દશામાં ભોગવે છે. અને અજ્ઞાની મનુષ્યો પણ અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ અજ્ઞાન દશામાં ભોગવે છે. બંનેને કર્મનો ઉદય સરખો આવે છે. જ્ઞાનીને કર્મનો ઉદય આવે છે કેવો? કે જેવો અજ્ઞાનીને આવે એવો જ આવે છે. તેથી નાનીને ઓળખવામાં તકલીફ ઊભી થાય છે. કેમ કે કર્મ નો ઉદય બંનેનો સરખો હોય એટલે બંને સરખા દેખાય. જોનારની દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ છે, અંતર પરિણમનને જોઈ શકતો નથી. આ પરિસ્થિતિમાં જ્ઞાનીને ઓળખવા મુશ્કેલ પડતો હોવાથી જીવ જ્ઞાનીની આજ્ઞાએ ધર્મ સાધન કરી શકતો નથી અને સંસાર પરિભ્રમણ ચાલુ રહે છે. આ પરિસ્થિતિ બદલવા માટે જીવે અંતર પરિણમન જ્ઞાનીનું ઓળખાય સમજાય એવી યોગ્યતા પ્રાપ્ત કરવી ઘટે છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી એ વિષયમાં વાત કરે છે. જેમને પત્ર લખ્યો છે એ બોટાદના એક મુમુક્ષુ મણિલાલભાઈ ગાંધી કરીને છે. એને લખે છે કે તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે નવા નવા પરિચયમાં આવે છે કે અત્રે અમારું જે રહેવું થાય છે તે ઉપાધિ પૂર્વક થાય છે. અમે પણ અહીંયા પૂર્વ કર્મને અનુસરીને વ્યાપાર કરવામાં બેઠા છીએ મુંબઈની બજારમાં, અને તે ઉપાધિ એવા પ્રકારની છે, એ વેપારનું કાર્ય, ઉપાધિ એટલે વેપારી કાર્ય એવા પ્રકારનું છે કે એવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશે નિશ્ચય કરવો હોય, ઓળખાણ કરવી હોય તો પણ વિકટ પડે. કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અથવા બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે. શેનું ઓળખાણ છે? બાહ્ય પ્રવૃત્તિ ને બાહ્ય નિવૃત્તિ. હારમાં એ પ્રવૃત્તિ આ માણસ શું કરે છે અને એને ત્યાગ શું કર્યો છે, આ સિવાય બીજી સમજણ જીવને નથી. ધર્મના ક્ષેત્રમાં મોટા ભાગના જીવો એટલે 1999 થી વધારે કે 10,999 થી વધારે બાહ્ય ત્યાગમાં ભૂલે છે. ધર્મના ક્ષેત્રમાં ત્યાગ કરનાર મળે એટલે પતી ગયો, ત્યાં ભૂલ ખાઈ જાય છે. એને ત્યાગ કર્યો છે, આપણે ક્યાં ત્યાગ કરી શકીએ છીએ? એમને તો ત્યાગ કર્યો છે. એક એ જગ્યાએ ભૂલે છે અને એક શાસ્ત્ર જ્ઞાન વિદ્વાન હોય, પંડિત હોય, શાસ્ત્ર જ્ઞાન હોય, આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જીવ ભૂલે છે. બે જગ્યાએ જીવ ભૂલે છે, કેમ કે બાહ્ય દ્રષ્ટિએ એને એટલો જ પરિચય છે, એથી વધારે પરિચય નથી. શું દબાવવું પડશે? બધાને દબાય દબાય દબાય. અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે. પ્રવૃત્તિ કેટલી કરે છે અને ત્યાગ કેટલો કર્યો છે આ જોવે છે, બાકી ખબર નથી પડતી. અને તેના આધારે જ તે સત્પુરુષ એટલે જ્ઞાની છે કે અસત્પુરુષ એટલે જ્ઞાની નથી એમ કલ્પના કરતો આવ્યો છે જીવ. બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિના આધારે એને નિર્ણય કર્યો છે કે આને અનુસરણ કરાય કે ન કરાય. કદાપી કોઈ સત્સંગના યોગે જીવને સત્પુરુષ આ છે એવું જાણવામાં આવે તો પણ પછી તેમનો બાહ્ય પ્રવૃત્તિ રૂપ યોગ દેખીને એટલે એવો દેખાવ જોઈને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી. કોઈ વખત કોઈ સત્સંગના કારણે, કોઈ સત્સંગીના કારણે, કોઈ પરિચયવાનના કારણે, અથવા એમ થાય કે આપણા કરતા વધારે સમજે છે માટે ચાલો એ કે છે બરાબર છે એમ ગણો એમ કરીને માન્ય કરે તો પણ એ નિશ્ચયમાં નિશ્ચય ટકવો, નિશ્ચય ચાલુ રહેવો એવું બનતું નથી. એકવાર માની લેવું એવું તો બની જાય પણ એ નિશ્ચયમાં ટકી રહેવું એ પછી બીજી વાત બને છે. અથવા તો માયના પછી પણ નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો, પછી પરિણામ ફરી જાય અથવા પરિણામમાં ફેરફાર થઈ જાય, એવું બધું થયા કરે છે. અને વખતે તો સંદેહને પ્રાપ્ત થઈ શંકા પડીને જીવ તેવા સત્પુરુષના યોગને ત્યાગીને જેને બાહ્ય નિવૃત્તિ જણાય છે એવા અસત્પુરુષને દુરાગ્રહે સેવે છે, આવું બને છે. શંકા પડે, શંકા પડે એટલે છોડી દે સત્સંગ, એનો યોગ છોડી દે, અને પછી કોઈ બાહ્ય નિવૃત્તિ વાળા હોય ત્યાં જાય. બીજું એને તો બીજું કઈ નથી, વેપાર ધંધો છોડી દીધો છે, ઘર પણ છોડી દીધું છે, હવે આશ્રમ માં રહીએ છે, અમુક જગ્યાએ રહીએ છે, અને પછી એના માટે એનો આગ્રહ પણ થાય છે અને એનો સમાગમ કરે છે. અંદર થી ઓળખાણ થઈ હોય, હા જોખમ છે, એના પહેલા જોખમ છે. વિશ્વાસ માં એવું છે, કોઈ પણ વ્યક્તિ માટે વિશ્વાસ આવવાના કેટલાક કારણો બને છે, એવા કારણ બન્યા હોય તો વિશ્વાસ આવે. દાખલા તરીકે તમે ક્યાંય ને ક્યાંય મૂંઝાવ છો, સંસારમાં સમાધાન થતું નથી, અથવા તત્વજ્ઞાનના આત્મકલ્યાણના વિષયમાં પણ સમાધાન થતું નથી, એવા પ્રકારોમાં પ્રત્યક્ષ સત્સંગ કરતા તમને સમાધાન થાય એટલે વિશ્વાસ આવે. પણ એ વિશ્વાસ બૌદ્ધિક સ્તર ઉપર આવે છે, બૌદ્ધિક લેવલ ઉપર આવે છે. એટલે એમાં ક્યારેક શંકા પડે તો વળી પાછું
અંદરમાં તો એમ લાગે છે કે પાકો છે વિશ્વાસ,
ફેરફાર થયો શું કરવા, પરિણામમાં જે ફેરફાર થાય છે, જો બરાબર અંદરમાં ઓળખાણ થાય તો એને ભક્તિભાવ નિરંતર વધતો એવો ચાલે, પણ વધતો નથી. ક્યારેક ગડબડ થાય છે, ક્યારેક શંકા પડે છે, ક્યારેક ગડબડ થાય છે, એનું શું કારણ? આપણે તો અભક્તિના પરિણામ થાય એવું શું કરવા, એમાં એવું છે. સાચો ખરો આધાર તો સમજણ ઉપર જ છે. એક દાખલો આપું છું કે તમને કોઈ મલ્ટીમિલિયનર એવી કંપની હોય છે કે જેને પ્રોડક્ટ માટે લોકો લાઈનમાં ઉભા રહીએ, તમને એને મોનોપોલાઇઝ એજન્સી મળે, કેવી મોનોપોલાઇઝ, તમારા સિવાય કોઈને માલ મળે જ નહીં, બધા એ માલ માટે તમારી ગરજ પડે, એવી પરિસ્થિતિમાં એ એજન્સી આપનારને તમને કેટલી ગરજ રહી ગયો? હવે તમે અત્યાર સુધી પત્રોથી ટેલિફોનથી બધે એવો વ્યવહાર કરી અને તમને લાખો કરોડો રૂપિયા કમાવી દીધા, હજી પ્રવાહ ચાલુ જ છે, અઢળક આવક થવાનું. એ માણસ એમ કે મારે આવું છે એ બાજુ ને હું તમારે ત્યાં થોડા દિવસ મુંબઈ જોવા માટે રોકાવાનો છું, આવવાનો છું, મુંબઈ કોઈ વાર આવ્યો નથી, તો તમે શું શું કરો એ મને સમજાવો. પેલા એ આવે પેલા એના એના પીએ કે એના સેક્રેટરી તમારે ત્યાં આવી જાય, હું તો માણસ હોય એટલે એમને વેચલો તો કઈ આવે નહી, એના પાયલોટ જે આવનારા હોય એ બધા આવી જાય બે ચાર જણા, હવે તમે સાહેબને ઉપર ઉતરવા માટે વ્યવસ્થા બીજું કીધું શું ગોઠવું છે કેવી રીતે છે. ત્યારે તમે એને શું શું પૂછો એ કયો કઈ જાતની સગવડતા જોઈએ છે, સવાર થી સાંજ સુધી કેવી રીતે રહે છે, જો કે અમારે શીખડાવવું ન પડે, તમને આવડતું જ હોય છે, પણ સવાર થી સાંજ સુધી કેવી રીતે રહે છે, શું શું લે છે, શું શું નથી લેતું, એમને ફાવે છે શું, એમને શું શું ફાવતી વાત છે, શું શું નથી ફાવતી વાત, બે સમજી લ્યો તમે, કેમ કોઈ નથી ફાવતી વાત આપણી ભૂલથી આપણાથી થઈ જાય તો એટલી સાવધાની એ વખતે આપણે રાખીએ કે નહીં. એ સિવાય પાછું કે ભાઈ એમનો સ્વભાવ ને પ્રકૃતિ કેવી છે, બોલવા ચાલવા ચીજ વસ્તુમાં તો ઠીક ચાલો આપણે ખામી ન રાખીએ, કેમ કે આપણી પાસે પૈસાની તકલીફ નથી માટે, અને એના જ આપેલા પૈસા છે એટલે થોડા વધારે વપરાઈ જાય તો વાંધો નથી, ખુશ થાય તો ઓર આવી જશે, પણ વાતચીતમાં બોલવા ચાલવાના વ્યવહારમાં માખું પડી જાય તો લાઈન તૂટી જાય નાખે, એ નારાજ થઈ જાય તો શું થાય. એટલે કોઈ પણ રીતે નારાજ ન થાય એ જાતની બધી સાવચેતીના પગલા તમે લ્યો કે ન લ્યો, બરાબર છે. આ તો ફક્ત આ જિંદગી પૂરતી તમારી વ્યવસ્થા સારી રીતે સચવાય એટલા માટે, આ તો અનંતકાળની તમારી વ્યવસ્થા સચવાય એના માટેનો વિષય છે. તમને કેવી રીતે આવવું જોઈએ વાત તો મૂલ્યાંકનની છે, જે પરિણામ ફરી જાય છે એનું કારણ કે તમને મૂલ્યાંકન આવતું નથી, મૂલ્યાંકન આવે તો સવાલ બીજો ઉભો થાય છે. એટલે સાચી વાત તો સમજણની જ છે કે ભાઈ આપણને લાભ નુકસાન કેટલું, એ જ્યાં સુધી સમજાણું નથી ત્યાં સુધી આપણે આપણી કલ્પના પ્રમાણે ચાલતા હોઈએ છીએ, અને એ કલ્પના એટલે એની ઓળખાણ નહીં એમ કયો, વિશ્વાસ નહીં એમ કયો, બધું એક જ વાત છે, બધી એક જ વાત છે, બાકી આવી વાત કઈ સમજાવવી પડતી નથી. માટે નિવૃત્તિ પ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. એટલે શું કહે છે પોતે કે જ્યારે અમે નિવૃત્તિ પ્રસંગમાં આવીએ ત્યારે તમારે સત્સંગ માટે આવવું, અમારી પાસે વેપાર ધંધામાં બેઠા હોય ત્યારે તમારે ના આવવું, કેમ કે અમે વેપાર કરતા હશો એટલે તમારું તમારું ધ્યાન જશે કે આ કેવી રીતે વેપાર કરે છે, અમને વેપાર કરવાની શું જરૂર, આત્મા તો નિરાલંબ નિરપેક્ષ પદાર્થ છે એમ ઉપદેશ આપે છે, આત્મા પૈસાથી જીવતો નથી, આત્મા હવા પાણીથી જીવતો નથી, અન્ન પાણીથી જીવતો નથી, જીવત્વ શક્તિથી જીવે છે. પૂર્ણ શુદ્ધિનો ઉપદેશ આપે, પૂર્ણ વિતરાગ થવાનો ઉપદેશ આપે, ઉપદેશ કેવો આપે, પૂર્ણ વિતરાગતાનો ઉપદેશ હોય, અને પોતે વેપાર કરે તો રાગ છે, ઉપદેશ વિતરાગતાનો આપે છે અને પોતે રાગથી વેપાર કરવા બેઠા, શંકા પડે પડે ને પડે છે, બાહ્ય દ્રષ્ટિવાળાને શંકા પડે પડે ને પડે, શંકા પડે એટલે અભક્તિ થયા વિના, અને ઉપદેશ કોઈ ચડે નહીં. અભક્તિ ના પરિણામ અંદર માં હોય અને ઉપદેશ સાંભળે તો પણ ઉપદેશ ચડે નહીં કોઈ. આવું અનંત વાર આ બન્યું છે. સત્પુરુષ મળ્યા છે, જ્ઞાની મળ્યા છે, ઉપદેશ સાંભળ્યો છે, પણ અનંત વાર આવું બધું બન્યું છે. અને એટલે પોતાને જે પારમાર્થિક લાભ થવો જોઈએ, એટલે કે આત્મકલ્યાણ થવું જોઈએ, એ નથી થયું. એનું કારણ આ છે. એટલે પોતે વિચિક્ષણ છે ને એમ કે છે, નવા નવા છે મણિલાલભાઈ પરિચય માં, કે એમણે કહ્યું હું તો મુંબઈ આવી જાઉં, મને આપના સત્સંગથી જો આત્મકલ્યાણનો લાભ થતો હોય ને તો હું તો મુંબઈ આવી જાઉં, હું તો આપની પાસે રહી જાઉં. કહ્યું છે કલાક મારે બીજું કાંઈ કામ નથી, આપ જ્યારે નવરા થાવ ત્યારે મને સમજાવજો, પણ હું તો આપની સેવામાં રહી જાઉં. તો કે તમને નુકસાન થઈ જશે. શંકા થાય એટલે ભક્તિ નું પરિણામ થયા જ નથી. શંકા થઈ એટલે અવિશ્વાસ થયો. તો અવિશ્વાસ હોય ને ભક્તિ કેવી રીતે આવે? અવિશ્વાસ હોય એના ઉપર ભક્તિ કેવી રીતે આવે? થાય જ નહીં. સીધી વાત છે. એ તો પછી બધું દેખાવ થયો, ખોટો દેખાવ થયો. અંદર પરિણામ બીજા છે, બહારમાં વાત બીજી છે. એવું થઈ ગયું. શંકામાં એમ વાત છે કે તમે સાચા ન પણ હો, તમારી ભૂલ પણ હોય, એમ અવિશ્વાસપૂર્વક જે કાંઈ શંકા ઉઠવી એને શંકા કહે છે. આશંકા એને કહે છે કે તમારી વાત તો બધી સાચી હોય પણ મને સમજાતું નહીં, તો માટે હું પૂછું છું, મારી ભૂલ સુધારવા માટે હું પૂછું છું. તમારી વાતમાં તો તમે સમજીને જ કહેતા હોય ને, તમારું બધું સાચું જ હોય, ખોટું હોય જ નહીં, પણ મારી સમજણ ઓછી છે એટલે મને નથી સમજાતું, એટલે હું પૂછું છું કે આમ કેમ, ફલાણું કેમ, ઢીંગણું કેમ, એ મારી ભૂલ સુધારવા માટે પૂછું. એનું નામ આશંકા કહે છે. શંકામાં તો પાયામાં વિશ્વાસ ગુમાવ્યો છે અને પછી પ્રશ્ન ઉભો થયો છે, એનું નામ શંકા. એવી રીતે આપણે વ્યવહારમાં પણ એવું બને છે, કોઈના ઉપર શંકા કરીએ અને આશંકા પણ કરીએ, ભાઈ બનવા જેવું નથી પણ આવું કેમ થયું, આવું તો તમારા થી તો આમ બને જ નહીં પણ આમ કેમ થયું, શું એમ આપણે વિશ્વાસ રાખીને પણ પૂછીએ છીએ, એ આ શંકા. એટલે એમ કે છે કે જ્યારે નિવૃત્તિ પ્રસંગમાં હોય ત્યારે આવવા માટે એમને રજા આપી છે, પ્રવૃત્તિ પ્રસંગમાં આવવાને ના પાડે. એટલે સુભાગભાઈ ને પ્રવૃત્તિ પ્રસંગમાં પણ આવવાને ના પાડતા હતા. તો પછી જ્ઞાની પક્ષપાત કરે છે કે નથી કરતા, કે કોકને આ પડે કોકને ના પડે, યોગ્યતા જોઈએ. એટલે હા પાડે એની એ પણ સમજીને જ કહે છે ને, ના પાડે એ પણ સમજીને એમ સમજવાનું રહે છે. આ વાત અત્યારે આથી વિશેષ લખાવી અશક્ય છે, એટલે આ બાબતમાં વિસ્તારથી વાત અમે નથી લખતા. જો કોઈ પ્રસંગે અમારો સમાગમ થાય તો ત્યારે તમે તે વિશે પૂછશો, અને કંઈ વિશેષ કહેવા યોગ્ય પ્રસંગ હશે તો કહી શકવાનો સંભવ છે. અને રૂબરૂ મળો ત્યારે પૂછજો, અને કહેવા જેવું લાગશે તો કહેશો, એ વખતે પણ કહેવા જેવું નહીં લાગે તો નહીં કહીએ. કૃપાળુદેવના જ્ઞાનમાં વિશેષતા એ હતી કે સામાજીવને એ બરાબર એની યોગ્યતા અને અયોગ્યતાને સમજી લેતા, માપી લેતા, અને પછી એને કહેવાય જેટલું જ કહે અને ન કહેવાય જેટલું ન કહે. જેમ કોઈ ડૉક્ટર છે, એ જેટલી માત્રામાં દવા આપવી હોય એટલી માત્રામાં દવા આપે, એમ કે આ વધારે ડોઝ પણ નહીં લેવાનો, ઓછો પણ નહીં લેવાનો, અને હું કહું એ ટાઈમે જ લેવાનો, બીજા ટાઈમે પણ નહીં લેવાનો, એવી વાત છે. આમાં પણ એવું જ છે, જેમ કોઈ ગંભીર રોગ હોય તો મોટા મોટા ડાક્ટરોને બોલાવવા પડે, હોસ્પિટલાઇઝ પણ થવું પડે, અને ડાક્ટરની પૂરી દેખરેખ નીચે સારવાર લેવી પડે. આમ બને છે કે નહીં? આ આત્મા ભવ ભવાંતર કરીને પરિભ્રમણ કરે છે, એનું નામ શાસ્ત્રમાં ભવરોગ કહ્યું છે. શું કહ્યું છે? ભવરોગ લાગુ પડેલો છે સંસારના બધા જીવોને, ભવરોગ લાગેલો છે. કેવો છે એ ભવરોગ? કે અનંત કાળનો ક્રોનિક ડિઝીઝ છે. કેવો છે? રોગ રોગમાં ફેર હોય છે. જે રોગ બહુ જૂનો થાય ને ઘર કરી જાય એને કાઢવો મુશ્કેલ હોય છે. અને શરીરમાં તો શરીર જે સંયોગ થયો હોય, જન્મ છે, રોગ બહુ બહુ થાય, કિછી જ કાંઈ જૂનો ન થાય ને, એટલે 5-5-50 વર્ષનો રોગ થાય. આ તો અનંતકાળનો રોગ છે. એવો ઘર કરી ગયેલો રોગ છે ને એને કાઢવાનો છે, એટલે કોઈ નાનું સૂનું કામ નથી એમ સમજીને ચાલવાનું છે. દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય તો પણ, શું છે, મણિભાઈને દીક્ષા લેવાની બહુ ભાવ હતા. દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય તો પણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી ઉતાવળ નહીં કરતા. હમણાં તમે શાંત રહ્યો એ બાબતમાં કાંઈ ઉતાવળ કરીને પગલું ભરતા જુઓ. અને કલ્યાણ શું? આત્માનું કલ્યાણ શું? આત્માનું કલ્યાણ એટલે શું પણ? અને તે કેમ હોય, કેમ થાય, તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી, એ વિષય ઉપર વિચાર કરજો અને ઊંડા ઉતરજો. ગવેષણા કરવી એટલે એ જાણે જાણવા માટે એ વિષયમાં ઊંડા ઉતરવું. એ પ્રકારમાં એટલે આત્માના કલ્યાણના વિષયમાં અનંતકાળ થયા ભૂલ થતી આવે છે. જીવે ભૂલ કરી છે, માની લીધું છે કામ કરવાથી કલ્યાણ થાય, શું માની લીધું છે, પછી જે સંપ્રદાયમાં જે ક્રિયા થતી હોય એ પ્રમાણે, કોઈ પૂજા ભક્તિમાં માન્યું, કોઈ દયાદાનમાં માન્યું, શું તો કોઈએ શાસ્ત્ર વાંચવામાં માન્યું, તો કોઈએ વ્રત નિયમ ઉપવાસ જપતપ કરવામાં માની લીધો. પણ આત્માનું કલ્યાણ થવાના વિષયમાં જીવે અનંતકાળથી આ ભૂલ કરતો આવ્યો છે. માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે. એટલા માટે કે વગર વિચારે જીવ પગલા ભરે છે એ તો દૂર જાય છે, આત્મકલ્યાણની દિશાથી એ દૂર જાય છે, અને એટલું એને આત્મકલ્યાણ કરવું તકલીફ પડે છે, એટલું એને મુશ્કેલ પડે છે. અત્યંત વિચાર એટલે બહુ જ વિચાર કરજો. આ વિષયમાં તમે ખૂબ વિચાર કરજો, ચારે પ્રકારથી વિચાર કરજો, ખૂબ ઊંડા ઉતરીને વિચાર કરજો અને પછી પગલું ભરજો. એમને મને કોઈ ઉતાવળે પગલું નહીં ભરતા. શુષ્કતા આવવાનું કારણ ભાવનાની ખામી હોય છે. ભાવનાની ખામી હોય ને તો શુષ્કતા આવી જાય. જેનું હૃદય ભાવનાથી ભીંજાયેલું હોય એને શુષ્કતા નથી આવતી. અને આ જે ઉતાવળે પગલા ભરે છે એ પછી દીક્ષા લીધા પછી ઘર સાંભળે, અથવા દીક્ષા લીધા પછી પરિણામ અનેક પ્રકારના ભોગ ઉપભોગના વિચારોમાં ચાલ્યા જાય. કેમ કે સમ્યક પ્રકારે એ વૃત્તિનો ઉપશમ કરીને ક્ષય કેવી રીતે કરવો એ કાર્ય પદ્ધતિને એ વિધિ સમજ્યા હોતા નથી અને એ વિધિ કામ કરતા હોતા નથી. અથવા અનંતકાળના જન્મ મરણનો નાશ કરવો છે, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે, થોડું પણ દુઃખ થોડા સમય માટે પણ જોઈતું નથી અને પૂરેપૂરું સુખ પૂરા સમય માટે કાયમ માટે જોઈએ છે, આટલું મોટું કામ કરવું છે અથવા આટલું મોટું એચિવમેન્ટ છે, તો એની કાર્ય પદ્ધતિ શું, યથાર્થ કાર્ય પદ્ધતિ શું, એ વિષયમાં ઊંડા ઉતર્યા વિના, સમજ્યા વિના અને પાકો નિશ્ચય યથાર્થ કર્યા વિના કોઈ પણ પગલું ભરે તો એથી વિરુદ્ધ જ કામ થઈ જાય અથવા એ કામ નિષ્ફળ જાય, એ સ્વાભાવિક રીતે સમજાય એવી વાત છે. બરાબર છે. દુનિયાદારીના કામમાં તો એ તાવડીને ટકોરો મારીને લઈએ છે કે નહીં, તિરાડ નથી દેખાતી માટે ફૂટલી નથી એવું કોઈ સ્વીકારતા નથી. કેમ કે તિરાડ ન દેખાય એવી રીતે પણ એ ટાવડીને રાખી શકાય ને ગોઠવી શકાય છે વેચાણમાં, પણ અવાજ કરે એટલે તરત ખબર પડે ટકો. મોડું થાય એનો વાંધો નથી, પણ જે કાંઈ કરવું તે યથાર્થ કરવું, સમજીને કરવું, એમને એમ કરવું, નહીતર જેટલો દૂર ગયો એટલો પાછો આવવાની એટલી કસરત પરિશ્રમ વધવાનો છે એવું બનશે. એટલા માટે વાત કરે છે. અત્યારે એ જ વિનંતી રાયચંદ ના નિષ્કામ યથા યોગ્ય એમ કરીને આ પત્ર ને અહીંયા સમાપ્ત કર્યો છે. એક નાનો પત્ર છે 403 નંબર નો, ત્યાર પછી એ આપણે લઈએ. જે જે પ્રકારે આત્મા આત્મભાવને પામે તે તે પ્રકાર ધર્મના છે. તો શું છે ધર્મના વિષયમાં જે નિશ્ચય છે એ લગભગ ધર્મના ક્ષેત્રમાં એ વિષયમાં અંધારું ચાલે છે. શું ધર્મના ક્ષેત્રમાં ધર્મના વિષયમાં જ અંધારું ચાલે છે. ધર્મ એટલે શું કે આત્માનો સ્વભાવ તે ધર્મ છે. જપ કરવા, તપ કરવા, શાસ્ત્ર વાંચવા, પૂજા ભક્તિ કરવી, દયાદાન કરવું એ કોઈ ધર્મ નથી એમ કહે છે. એ કોઈ ધર્મ નથી અને આખી દુનિયા એને ધર્મ માને છે. ધર્મના ક્ષેત્રમાં આવી કોઈ ને કોઈ પ્રવૃત્તિને ધર્મ માનવામાં આવે છે. વાસ્તવમાં એ ધર્મ છે જ નહીં અને એ ધર્મ હોત તો બધા ધર્મ પામીને મોક્ષ પામી ગયા હોત. એ ધર્મ એટલે ધર્મના વિષયમાં મોટું અંધારું ચાલે છે. સમજા વગર કરે તો દર્શન માં વધે, ચોક્કસ વધે અને એટલે જ મુશ્કેલી પડે. એક પ્રસંગ વચ્ચે યાદ આવ્યો તો હું પૂર્વક કેવો રહી ગયો. એક વખત એક ભાઈ પરિચિત હતા, તમે ઉપાસ રહી ચાલો કેમ, અમારા એક બે માસ હતી જ છે આપને થોડું આપને મળવું છે, કંઈક નામ સાંભળ્યું છે. સ્થાનકવાસી હતા, ભાવનગરના ઉપાશ્રયમાં આવેલા. પેલા જે ભાઈ આવ્યા હતા એ વેપારી હતા, અને આમ સામાન્ય પરિચય હતો કે આપણે આ બાજુ આ ક્ષેત્રમાં છીએ. એટલે મળવા આવ્યા, મને કહે જરાક આપણે ત્યાં આવવાનું છે, ઉપાશ્રય જવાનું છે. જઈએ. નવદીક્ષિત હતા, નાની ઉંમરના હતા બે બહેનો, અને એને નવદીક્ષિત હતા. જો દીક્ષા દીધો બહુ ટાઈમ નહીં થયેલો. પછી અપૂર્વ અવસરની એક કડીમાંથી અર્થ સમજવા માટે પ્રશ્ન પૂછો હતો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થશું ભાયાંતર નિર્ગમ થયો, સર્વ સંબંધનું બંધન શિક્ષણ છેદીને છે ને, એ પેલી પહેલી કે બીજી જ કડી હતી. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, એ કડી પૂછે, એ લીટી પૂછે. આ ઉદાસીનતા એટલે શું? સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, ઔદાસીન્ય વૃત્તિ એટલે શું? હું વિચારવા પડી ગયો કે આપણે દીક્ષા શું જોઈને લીધી હશે. ઉદાસીન વૃત્તિ એનો શબ્દાર્થ સમજતા નથી, ભાવાર્થને એનો પ્રેક્ટિકલી ભાવ, ભાવને તો એ ક્યાંથી સમજતા હોય, ઓળખતા હોય. પછી કલાક દોઢ કલાક ચર્ચાઓ ચાલી, વાતચીત કરી, એમને જે સમજવું હતું એ સમજવા માટે અર્થઘટન કરીને પણ પછી એક પ્રશ્ન પૂછો. જો અમારે ત્યાં જે ગ્રહસ્થી ભાઈ બહેનો છે એ છૂટથી આવી શકે છે, તમને સમજવાની જિજ્ઞાસા સારી છે, પણ એ તો અમે તમારી પાસે આવીએ તો તમે અમને પૂછીને સમજવાનો પ્રયત્ન કરો ને, સમજો એટલું સમજો, પણ એ તો અમારે ફુરસદ હોય, આવી શકાય ન આવી શકાય શું? પણ તમે તો નવા બંધનમાં આવ્યા કે ન આવ્યા? અમને તો નવું બંધન સ્વીકાર્યું ને, એ તો ન નીકળી શકે. અને આવે તો બધા સમાજવાળા એને ઠપ્પા આપે કે તમે ત્યાં કેમ સાંભળવા જાઓ છો, એમણે તો કઈ ત્યાગ કર્યો નથી, તમે આપણા મહારાજ પાસે સાંભળો. અમે ઘર છોડ્યું છે, ધંધો છોડ્યો છે, ઉઘાડા પગે રહીએ છે, ઉના પાણી પીએ છે, અને ગોચરી કરીને હાર લઈએ છે. આ તો બધા વેપાર ધંધો બાયડી છોકરા વાળા માણસો છે, એની પાસે જવાય કે આની પાસે જવાય તમને એટલી ખબર નથી, પણ તેમ જ છે. શું થાય? નવું બંધન આવી પડે. પૂછ્યું મેં કે દીક્ષા લેવામાં ઉતાવળ કરી છે એવું હવે લાગે છે કે નહીં? કેમ? જો એ ગ્રસ્તમાં હોત તો કોઈના ઘરે હોત તો એના વડીલોને પૂછી કરીને અથવા સાથે લઈને એ ગમે ત્યારે અડધી રાતે આવું હોય તો આવી જાય. હું મને મૂંઝવણ થાય છે, હાલો તમે મારે યારે હાલો, મને હું ગમતી નથી, મારે આ વાત પૂછવી પડે એવું છે કે આવી શકે કે ન આવી શકે. આવી રીતે અનેક પ્રકારે જીવ જ્યારે ઉતાવળું પગલું ભરે છે ત્યારે અનેક પ્રકારે પોતાને પોતે મુશ્કેલી ઊભી કરેલી હોય છે, પોતાને પોતે. આમ હળવા સરળ હતા અને બધું પૂતતા હતા, નિખાલસ થતા, પણ શું થાય, આવી ગયા બંધનમાં. ત્યાગી થયા પછી કેવી રીતે આવી શકે? અને સમાજનો નવો પ્રતિબંધ ઉભો કર્યો પોતાને પોતે. ગુરુદેવ પાસે તો એવી રીતે કોક કોક વ્યક્તિઓએ સાધુપણું છોડી દીધું છે. ચેતન જે રહે છે ને, એમનું નામ મૂળ ચેતન વિજય, તો સિતાંબર દેરાવાસીના સાધુ હતા, મૂકી દીધું, કપડા પહેરી લીધા સિવેલા, અને રીતસર સમિતિમાં ભોજન લઈ લે, પણ બીજા મુમુક્ષુને જેમ રહીએ અને સમજવાનો પ્રયત્ન કરે. કેમ કે સાધુ પણ રહીએ તો બીજા બધા એને મૂકી નાખે કે તમે સાધુ થઈને ત્યાં કેમ જાઓ, કાનજી સ્વામી ભાઈ તમારે ક્યાંથી જાઓ. ગુરુદેવ તો કઈ ગ્રહસ્થી નહોતા, પણ જ્ઞાની તો ગ્રહસ્થી હોય, અને કૃપાલ દેવ તો ગ્રસ્ત હતા, પણ એ તો ત્યાગી હોય તો ન જઈ શકે. સંપ્રદાય બંધનો દીક્ષા લીધા પછી આવી પડે છે. એ તો ગુરુદેવ ત્યાગી હતા તો આવી ન શકે, ત્યાં સાંભળવાના બેસી. એક સાધુ હતા અમારા ભાવનગર, બહુ જ પાવરફુલ હતા, વ્રત હતા, પણ આપણા મંદિરમાં સ્વાધ્યાય ચાલતો હતો ત્યાં એને બેસતા હતા. પોતાનો પથણો પાથરી બેસી જાય, મિક્સર નીચે સાંભળવા બેસી જાય. આપણું સ્થાન ઊંચું હોય, આપણે પાક ઉપર હોય ને એ નીચે બેસે. કેમ તો હું તો ચોખ્ખું કઉ છું, હું કઈ સાધુ નથી. સાધુ પણ છઠ્ઠું સાતમું ગુણ સ્થાન એ તો અલૌકિક વાત છે, એવું નથી. પણ હું શાસ્ત્રો એટલા વાંચું છું કે મારું કોઈ નામ નથી લીધું, મને કોઈ હેરાન નથી કરતું, એટલે હું તો સ્વતંત્રપણે વિચરું છું, સ્વતંત્રપણે બધે આવે જાઉં છું. મને કોઈ માથાકૂટમાં મારી ઉતરતા નથી. સારું, નહીતર તો તમને ન પણ આવે જ કે ત્યાં કેમ જાવ, તમારે કેમ જવાય ત્યાં. એમ વગર વિચારે કોઈ પણ કામ કરો તો એમાં મુશ્કેલી નવી ઊભી થાય એ સમજી શકાય. એવી વાત છે, એમાં એવું હતું કે પોતે બહુ બીમાર રહેતા હતા, વૃદ્ધાવસ્થાથી બહુ બીમાર રહેતા હતા, અને આહાર પાણીની વ્યવસ્થા બીજી રીતે કંઈ સંભવ ન હોય. આ વેશમાં ગમે ત્યાં જઈને ઉભા રહીએ તો માણસ પાત્રામાં નાખી દે થોડું. પોતે બીમાર રહેતા હતા, બીમાર ઘણા બીમાર રહેતા હતા. પંપ વાતો હાથ તો આમના ધ્રુજા જ કરતા હોય ચોવીસે કલાક, ને બહુ વ્રત હતા. એટલે પછી આહાર પાણીની વ્યવસ્થા બીજી જો સાધુ પણ છોડી દઈએ તો આહાર પાણીની વ્યવસ્થા કુટુંબ નો એને શું કરવો. પછી દિનતામાં આવવું પડે, ભાઈ તમે મને જમાડશો, તમે મને જમાડશો, એવું માગવું પડે. પણ સાધુના કપડાં હોય એટલે બીજું કોઈ સમાજમાં તો કોઈ સમજતું નથી, કપડાં જ જોવે છે. પાત્રામાં નાખી દઈએ, વરાળી લે, બેસે ને ખાઈ લે, અથવા બીજા સાધુ લઈ આવે તો પસરાની અંદર થોડી ઘણી વ્યવસ્થા પોતે કરી લે. કોઈ મારા બદલે એના પ્રત્યે કોઈને સોફ્ટ કોર્નર હોય ને તો લાવી દે કે ભાઈ આ વ્રત છે, બીમાર છે, જઈએ આવવા જવાની તકલીફ છે, અમે લાવશું, થોડું વધારે લાવશું ને આપ તમને જમાડી દઈશું, ખવડાવી દઈશું, પણ એ વ્યવસ્થા થઈ જાય. એ રીતે એ કારણ લાગ્યું, બીજું કાંઈ. બાકી તો ચોખ્ખો કહેતા કે અમે કાંઈ છઠ્ઠા સાતમા ગુણસ્થાનના સાધુ છીએ, અમે નથી શું કોઈ નથી સંપ્રદાયમાં, એ તો એમ જ કહેતા. હું તો કોઈને વંદન નમસ્કાર કરીને માનતા જ નથી, કે એમ જ કહેતા. કૃપાળુદેવ ઉપર બહુ શ્રદ્ધા, કૃપાળુદેવ ઉપર બહુ શ્રદ્ધા, ગુરુદેવ પાછા આવતા હતા, ગુરુદેવ ઉપર શ્રદ્ધા હતી. શું કહેતા, ગુરુદેવને મારા ઉપર કૃપા હતી એમ કહેતા, મને આશીર્વાદ આપ્યા છે. કૃપાળુદેવ પ્રત્યે પણ શ્રદ્ધા, તેને વાંચે બધું કૃપાળુદેવના વચનામૃત વાંચે બરાબર. શું કહે છે, એટલે જ પહેલી ધર્મની વ્યાખ્યા કરે છે. 403 પત્રમાં ધર્મની વ્યાખ્યા કરે છે. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. ધર્મનો પ્રકાર શું? આત્મા આત્મભાવ પામે તે. આત્મભાવ કયો કે આત્મ સ્વભાવ કયો? તો આપણા શાસ્ત્રોમાં ધર્મની વ્યાખ્યા એ રીતે છે, વત્થુ સ્વભાવો ધર્મો, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. એટલે આત્માનો જે સ્વભાવ તે ધર્મ છે. સહજ જ્ઞાન, સહજ આનંદ, શું એ આત્માનો ધર્મ છે. આત્મા આત્માની આત્મશાંતિને પામે તે આત્માનો ધર્મ છે. મનની શાંતિ નહીં, આત્મા આત્મશાંતિ પામે તે આત્માનો ધર્મ છે. કેમ કે એનો સ્વભાવ છે, આત્મા આત્મજ્ઞાન પામે, આત્મ સાક્ષાત્કાર કરે તે આત્માનો ધર્મ છે. શાસ્ત્ર જ્ઞાન તે આત્માનો ધર્મ નથી. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે. એટલે એના ગુણ લીધા, કોઈ જ્ઞાન, આનંદ, શાંતિ એ વગેરે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે, આત્મભાવ છોડીને અન્ય ભાવ પામે, રાગ દ્વેષ મોહ વૃત્તિ અવૃત્તિ અનેક પ્રકારના જે વિભાવો છે, તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મ રૂપ નથી. પછી પૂજા ભક્તિનો રાગ હોય કે શાસ્ત્ર વાંચવાનો રાગ હોય કે પછી કોઈ પણ પ્રકારની ક્રિયાનો રાગ હોય, એ ધર્મરૂપ નથી. અન્ય રૂપ છે પણ ધર્મરૂપ નથી. કેમ કે રાગ તે ધર્મ નથી, વિતરાગતા ધર્મ છે. અધર્મ કયો ને, બહુ કઠોર શબ્દ લાગે. અમે ભગવાનની પૂજા કરીને તમે અધર્મ કયો છો? અમે વ્રત નિયમ લઈએ એને તમે અધર્મ કયો છો? અમે ત્યાગ કરીએ એને તમે અધર્મ કયો છો? બહુ કઠોર શબ્દ લાગે. આત્મભાવ નથી, અન્ય ભાવ છે, એટલે અન્ય રૂપ છે, ધર્મ રૂપ નથી. જા ધર્મ નથી માટે અધર્મ છે, એ વાત સાવ સાચી છે. જરા કઠોર વચન લાગે છે તો એમ જ છે. કૃપાળુદેવની ભાષા છે એ બહુ મૃદુ ભાષા હતી, કઠોર ભાષા ન, મૃદુ ભાષા હતી. તો મેં હાલ જે નિષ્ઠા વચનના શ્રવણ પછી અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયજોગ છે. કોને પત્ર લખ્યો છે આમાં મળતું નથી, પણ એ વ્યક્તિને લખે છે કે અમારા વચન સાંભળ્યા પછી તમને જે નિષ્ઠા એટલે શ્રદ્ધા થઈ છે, એ શ્રદ્ધા તમે અંગીકાર કરી છે, તે આત્મકલ્યાણ થવા યોગ્ય છે એમ કે છે. શ્રેયજોગ છે. દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠા આદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિ રૂપ થાય છે. શું કહે છે કે દ્રઢ મુમુક્ષુને સત્સંગે, જ્ઞાનીનો કદાચ સત્સંગ ન મળે, પણ જે મુમુક્ષુએ આત્મકલ્યાણ માટે દ્રઢતા કેળવી હોય, એટલે શું કે જેણે નિશ્ચય કર્યો હોય કે આ જીવનમાં આ ભાવમાં આત્મકલ્યાણ કરી લેવું છે, કોઈ પણ ભોગે કરી લેવું છે, એવી જેને દ્રઢતા આવી હોય, પછી એને મુશ્કેલીઓ આવે તો પણ એ મુશ્કેલીઓને ગણકાર્યા વિના પણ એ પોતાના આત્મકલ્યાણના માર્ગમાં ચાલુ ને ચાલુ રહે છે, એવા મુમુક્ષુને નો સત્સંગ કરે. સત્સંગ કરવાથી તે નિષ્ઠા આદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થાય છે. તો એ નિષ્ઠા, એ ભાવના વધે છે અને આખરમાં આત્મસ્થિતિ એટલે આત્મામાં સ્થિર થઈને સાક્ષાત્કાર થાય એવી એવી દશાને પામે છે. હવે આમાં એક બહુ માર્મિક વાત કરી છે, અથવા કંઈક ઊંડેથી સમજવાની વાત કરી છે કે જો કોઈ મુમુક્ષુને નાનીના વચનો સાંભળ્યા પછી આત્મકલ્યાણની ભાવના અથવા નિષ્ઠા થઈ હોય, નિષ્ઠા કહો કે ભાવના, તો એ જીવે દ્રઢ મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય એનો સત્સંગ કરવો જોઈએ. એના માટે એકદમ પ્રયોજનભૂત છે. સામે નહીં હોય તો જાણો વાં જાણા હમ બમ્બઈ કે રહેને વાલે તો હૈ નહીં. આપ કહી ભી હિન્દી ભાષી ક્ષેત્ર કે રહેને વાલે હો ઓર હમ ગુજરાત કે રહેને વાલે હૈ કે નહીં, ફિર બમ્બઈ મેં ક્યો રહેતે હૈ. હમકો જરૂરત લગી, હમારી રોટી વહાં નહીં મિલતી હૈ તો ઇધર મિલતી હૈ, ઇસલિયે આયે આયે ક્યો, રોટી કે લિયે આયે કે નહીં આયે, રોટી કે લિયે દેહ કે લિયે આયે કે નહીં આયે. રોટી ની ઓર ભી બહુ સી બાતે ચાહીએ આપણે, વો બોમ્બે મેં મિલતી ઓર જગહ નહીં મિલતી હૈ. ઠીક હૈ, તો દેહ કી અનુકૂળતા કે લિયે હમ હમારા વતન હમારે સગે સંધે સબકો છોડ કરકે, હા વહાં તો બહુ હૈ હમારે હમારે લોક ઇધર રહેતે હૈ, ઇસકા મતલબ ક્યા હૈ કે હમકો આવશ્યકતા વો જ્યાદા લગતી હૈ. અબ આત્મા કે લિયે અગર હમકો આવશ્યકતા લગે તો જ્યાં હમારા આત્મ કલ્યાણ હોય વહાં હમકો જાના ચાહીએ. શરીર કે લિયે જાતે હૈ તો ફિર આત્મા કે લિયે જાના, ઇસમાં ક્યા હૈ. આ પ્રશ્ન અમારે દોઢ વર્ષ પહેલા અમેરિકા ઇંગ્લેન્ડ ગયા ત્યારે થયો હતો. ત્યાં તો બહુ દૂરનો મામલો છે શું કે ભાઈ અહીંયા તો સત્સંગ મળતો નથી, શું કરવું અમારે, અહીં ક્યાંથી મળે, અહીં તો તમે રૂપિયા ડોલર માટે આવ્યા છો, પાઉન્ડ ને ડોલર માટે અહીંયા આવ્યા છો, હા અહીં તો પાઉન્ડ ને ડોલર મળે જ તમને. સવાર ત્યાં સુધી મજૂરી કરે થાકી જાય, સાંજે વહેલી સવારે નીકળે કલાક દોઢ કલાકનો ડ્રાઈવ કરીને પહોંચે, આમ બધા એને સખત કરવું પડે. ત્યાં હવે હિન્દુસ્તાન જેવું હાલતું નથી, ત્યાં પોલ ઠગા ઠગા કરે કાઢી મૂકે, કામમાં જરાય ન ચાલે, દિલ દગડી તરતો જ કાગળ પકડાવી દે, કાલથી આવતા નહીં એમ કહી દે, સાંજ સુધીનો હિસાબ લઈ લ્યો તમારો જેટલા પૈસાથી આવે, તો બધા એને કામ હરખાઈને કરવું પડે, બધા એને બૈરાવને કરવું પડે, પુરુષોને કરવું પડે, કેમ કે ત્યાં નહીતર ઇન્સ્યોરન્સ ને મેડિકલ મારી નાખે છે, એટલે ઓલો કંપનીમાં જે તે કંપનીમાં આવે એટલે ત્યાં ઓછા ભાવમાં ઇન્સ્યોરન્સ કમ્પલસરી લેવાઈ જાય, અને મેડિકલ પણ હાજા માંદા થાય, નહીંતર તો ત્યાં હાજા માંદા થાય એમાં જ દેવામાં આવી જાય, હા બધું સાફ થઈ જાય, એટલે એવું બધું કંપની તરફથી થયા કરે ઓછા ભાવમાં, હા હોલસેલ રેટમાં જેને આપણે કહીએ, હા તો બધા કામ કરે થાકી જાય, સાંજે આવે એટલે આત્માનો વિચાર કરવા નવરા ન રહીએ, થાકી જાય ને ના તો કોઈને કાંઈક રાંધી રાખ્યું એ ખાય, રાંધવાની ટાઈમ મળે નહીં, કેટલો રાંધવાની હો રહીએ નહીં, અઠવાડિયે અઠવાડિયાનું પંદર પંદર દિનો કરી રાખે એ ખાય, ખાઈ ખાઈને હુઈ જાય, વળી ઉઠીને પાછા જોતરે જોડાય બળદની જેમ એ ખાઈ ખાય પાછા હુઈ જાય, આમ નામ જિંદગી કાઢી નાખે. ક્યાંથી તમારા આત્મકલ્યાણ એ થાય? હવે રૂપિયા તો હિન્દુસ્તાન છોડીને અહીં સુધી આવ્યા, તો હવે આત્મા માટે અહીં છોડીને હિન્દુસ્તાન સુધી આવો, અહીંયા આવ્યા પછી ભેગા તો કરી આવો, આપણા લોકો કરકસરિયા ખરા એ રીતે, તો બે પૈસા ભેગા કરી લઈએ, પાંચ દસ વર્ષ રહીએ તો પછી પાંચ પચીસ લાખ ભેગા થઈ જાય, અહીંયા આવે તો વાંધો નથી આવતો. અમારા પાડોશમાં જ છે, અમારા સામે બંગલો છે ને બરાબર સામે, નાની ઉંમરના તમારી ઉંમરના જ માણસ છે, હા દસ પંદર વીસ લાખ ભેગા થયા છે, લઈને બી આવ્યા, બે જણા જોબ કરતા હતા, દસ વીસ લાખ થયા એટલે બી આવ્યા, હવે અહીંયા અમુક વ્યાજે મૂક્યા, થોડું ઘણું નવરા હોય એટલે કામ કરે, થોડું ઘણું અડધું પડધું મળે, અડધું પડધું વ્યાજમાં છે, મળે આરામથી બંગલો બાંધીને દીએ છે. ઠીક છે, અમેરિકામાં આટલા આરામથી ન રહેવાય, એટલા આરામથી અહીંયા રહીએ છીએ, કામ કરવાવાળા કામ કરે છે ઘરમાં, બિરામને આરામ છે, નોકરી કરવી પડતી નથી, ઘરકામ કરવા પડતા નથી, અને ઘરમાં ગરમ રસો ખાઈએ છીએ. અહીં ત્યાં ગરમ રસો નથી ખાયા. આપણે લંડન નતો ગયા, જેને ત્યાં ઉતર્યા હતા અમે, બહુ પૈસા વાળા માણસ. આમ તો અમે એક દિવસ માટે ગયા હતા, પણ એને સાંભળવામાં રસ પડ્યો હતો કે ના હવે રાત રોકાઈ જાઓ, કાલ સવારનું પ્રવચન આપીને જાઓ. હા, ત્યાં આપણું મંદિર લંડનમાં બંધાવવાનું છે, જગ્યા લઈ લીધી છે, ત્યાં મંદિર ભગવાન લાવી રાખ્યા છે, બધા પ્રવચન ત્યાંથી કરે છે. સવારનું પ્રવચન આવે પછી કે જમીને જાઓ. એટલા બધા કરોડો અબજો રૂપિયા હોય, આપણે મહેમાનને ટાઢું જમાડીએ. ગઈકાલની રસોઈ હતી બધી અમને જમાડી દીધી, બનાવે ત્રણ ગણે, જયારે બનાવે ને ત્યારે એક હારે બનાવી નાખે, કાલ જમાડવા થશે. હવે કાલ આપણે ખાઈ લેશું, પંદી ખાઈ લેશું, જેટલા દી વધે એટલા દી ખાય. આપણને ખબર પડે ને, પણ આ લોકો બધા હારે હતા ને, એ રસોડામાં જાય એટલે ખબર પડી જાય બધી. આ તો બધું કાલનું છે, આપણને દાળે કાલની છે, શાકે કાલનું છે, બધું કાલનું છે. પૂરી ભૂલ તો કાલની હતી જ. એટલે મીઠાઈ તો ઠીક છે, કાંઈ બહુ ઠંડી ન કહેવાય, પણ એ બધું ફ્રીજમાંથી કાઢી કાઢીને એમને કે પૈસાનો તૂટો નહીં. પણ ત્યાં માણસ મળે નહીં, બૈરા કરવા ટેવાયેલા નહીં, ટાઢું ખાવા બધા ટેવાઈ ગયેલા. એ મહેમાન હોય તો એને ટાઢું ખવડાવે. આપણને તો ત્યાં અહીંયા શરમ થાય. સવારનો સાંજે મહેમાનને એની વસ્તુ આપણે ન આપીએ. સવારે જે રસ્તે કરે શાક દાળ કર્યા હોય કે સાંજે થોડુંક છે બીજું બનાવવા, એ તો ગઈકાલનું જ ખવડાવી દે. એવું બધું છે, ત્યાંનું જીવન એ જાતનું છે. હવે એમાં આત્માનું કલ્યાણ ક્યાંથી થાય? હવે આપણે ત્યાં કંઈક વાસી ખાવું નહીં. હવે ત્યાં તો પંદર દિનનું વાસી ખાય, દસ દિનનું વાસી ખાય, અને બહુ ડાયા ગણા તો મહિના મહિનાનું પણ ખાય. એવું બધું છે ત્યાં. હવે આત્મકલ્યાણ કેવી રીતે થાય? અને આત્મકલ્યાણ જેમ પૈસા માટે તમને ગરજ પડી, હજારો માઇલ દૂર ગયા સગા સંબંધી, તો આત્મકલ્યાણ માટે એથી વધારે ગરજ જોઈએ. બોલો, એક ભાવની સગવડતા સચવાશે. પૈસા મળશે તો એક ભાવની સગવડતા સચવાશે ને, એ નક્કી નથી. ત્યારે આમાં તો અનંત ભાવનું કામ કરવાનું છે, અનંત સુખ શાંતિ મેળવવાના છે. એના માટે તો ગરજ વધારે જોઈએ તો કામ થાય એવું છે, નહીંતર કામ થાય એવું નથી. શું કીધું અહીંયા? એક બહુ સરસ વાત કરી છે, જો નિષ્ઠા થઈ હોય તો દ્રઢ મુમુક્ષુને સત્સંગે. કોના સત્સંગે? દ્રઢ મુમુક્ષુનો. કેમ કે તને ત્યાં પરિણામ જોવા મળશે કે એની દ્રઢતા કેટલી છે. તો તારી નિષ્ઠા અનુક્રમે વર્ધમાન થશે અને આત્મકલ્યાણ પામીશ. જીવે ધર્મ પોતાની કલ્પના વડે, અથવા કલ્પના પ્રાપ્ત કોઈ અન્ય પુરુષ વડે, શ્રવણ કરવા યોગ્ય નથી, મનન કરવા યોગ્ય નથી, કે આરાધન કરવા યોગ્ય નથી. બહુ ચોખ્ખી વાત લખીશ. માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી જ તે આત્મા કે આત્માનો ધર્મ શ્રવણ કરવા યોગ્ય છે અને આરાધન કરવા યોગ્ય છે. આ આજ્ઞા કરીશ. એ વિષયમાં જે ભૂલ કરે છે એને પણ ધર્મની પ્રાપ્તિ નથી થતી. Thank you.